એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનું સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજના આ સત્રમાં આપનું સ્વાગત છે. આપણે રોજબરોજ પર્યાવરણ, સંસાધનો અને હા, સમાજો સામે જે પડકારો આવે છે એના વિશે ઘણું સાંભળીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસ આપણને આ બાબતે કંઈક શીખવી શકે?
ચોક્કસપણે, કેમ નહીં. અને એટલે જ મને લાગે છે કે આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ભૂતકાળના અરીસામાં વર્તમાનને જોવાનો એક સરસ પ્રયાસ કરે છે. પુસ્તક છે જેરેડ ડાયમંડનું, ખૂબ જાણીતું, કોલેપ્સ: હાઉ સોસાયટીઝ ચૂઝ ટુ ફેલ ઓર સક્સીડ.
હા, ગુજરાતીમાં કહીએ તો સમાજોનો વિનાશ અને સફળતા, સમાજો નિષ્ફળ થવાનું કે સફળ થવાનું કેવી રીતે પસંદ કરે છે. મેં પણ વાંચ્યું છે અને ખરેખર વાંચીને આંખ ખુલી જાય એવી વાત છે. ડાયમંડ જે કહે છે ને કે સમાજોનું પતન કંઈ અચાનક નથી થતું, પણ ઘણીવાર એમની પોતાની પસંદગીઓનું પરિણામ હોય છે.
બરાબર, એમની પસંદગીઓ.
તો સવાલ એ થાય કે ભૂતકાળના સમાજોએ જે ભૂલો કરી, શું આપણે તેમાંથી કંઈક શીખી શકીએ જેથી આપણું ભવિષ્ય, મતલબ, થોડું સુરક્ષિત બને? આ સવાલ આજે બહુ જ મહત્વનો છે.
બિલકુલ. અને આ પુસ્તક છે ને એ આપણને પર્યાવરણીય પડકારો, સંસાધનોનું મેનેજમેન્ટ અને આજે આપણે જે ગ્લોબલ ઇશ્યુઝ ફેસ કરી રહ્યા છીએ એ બધાને સમજવા માટે એક ઐતિહાસિક દૃષ્ટિકોણ આપે છે. શરૂઆત કદાચ લેખકથી કરીએ, જેરેડ ડાયમંડ વિશે થોડું જાણીએ.
હા, એ બરાબર રહેશે, કારણ કે જેરેડ ડાયમંડ પોતે જ એક ગજબની પ્રતિભા છે. UCLAમાં ભૂગોળના પ્રોફેસર છે, પણ એમનું જ્ઞાન કંઈ ખાલી ભૂગોળ પૂરતું નથી. તમે જુઓ તો શરીર વિજ્ઞાન, ઉત્ક્રાંતિજીવ વિજ્ઞાન, પક્ષી વિજ્ઞાન, કેટલા બધા વિષયોમાં એમની માસ્ટરી છે.
સાચી વાત. અને આ જ એમની જે રેન્જ છે ને એ એમના લેખનને બહુ ખાસ બનાવે છે. ઘણા લોકો એમને એમના પહેલા પુલિત્ઝર પ્રાઇઝવાળા પુસ્તકથી ઓળખે છે, ગન્સ, જર્મ્સ એન્ડ સ્ટીલ, બંદૂકો, જંતુઓ અને પોલાદ. એમાં એમણે બતાવ્યું હતું કે કેવી રીતે ભૌગોલિક અને પર્યાવરણીય પરિબળોએ માનવ ઇતિહાસની દિશા નક્કી કરી.
અને કોલેપ્સમાં પણ એમનો આ જ ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ, મતલબ કે અલગ અલગ વિષયોને જોડવાનો અભિગમ સ્પષ્ટ દેખાય છે. પુરાતત્વ, ક્લાઇમેટ સાયન્સ, ઇતિહાસ, ઇકોલોજી, બધાના જ્ઞાનને એક સાથે વણી લે છે અને ખાલી માહિતી નથી આપતા પણ ઘટનાઓ વચ્ચેના કનેક્શનને બતાવે છે.
અને મહત્વની વાત એ છે, જે મને લાગે છે, કે તેઓ ખાલી લાઇબ્રેરીમાં બેસીને લખનારા નથી. એમણે ન્યૂ ગિની જેવા કેટલાય મુશ્કેલ વિસ્તારોમાં જાતે જઈને વર્ષો સુધી ફિલ્ડ વર્ક કર્યું છે, એટલે એમને જમીની હકીકતોની બહુ ઊંડી સમજ છે. જાણે કોઈ ડિટેક્ટિવ હોય ને એમ ઇતિહાસની તપાસ કરે છે.
હા હા, સાવ સાચી વાત. પેલું ઉદાહરણ તમે આપ્યું હતું ને કે પ્રાચીન પરાગના કણોને માયા સંસ્કૃતિના નિર્ણયો સાથે જોડી દે.
બરાબર. અથવા તો વાઇકિંગ લોકોની જે જીદ હતી એને ગ્રીનલેન્ડમાં એમના વિનાશ સાથે જોડી દે. આ જ એમની ખાસિયત છે.
તો આટલી પ્રસ્તાવના પછી પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? ડાયમંડ ખરેખર કહેવા શું માગે છે?
જો ડાયમંડનો મૂળ તર્ક બહુ સિમ્પલ છે પણ ગહન છે. એ કહે છે કે સમાજોનો વિનાશ એ કોઈ એક રાતમાં નથી થતો અને મોટાભાગે કોઈ એક કારણથી પણ નથી થતો. એ તો પર્યાવરણ અને સમાજના જે દબાણો હોય ને એના એક જટિલ ગૂંચળાનું પરિણામ છે. પણ, અને આ સૌથી મહત્વની વાત છે, સમાજ આ દબાણો સામે શું કરે છે, કેવો રિસ્પોન્સ આપે છે, કઈ પસંદગીઓ કરે છે, બસ એના પર જ બધો આધાર છે નિષ્ફળતાનો કે સફળતાનો.
એટલે કે પર્યાવરણ તો એક પરિબળ છે, પણ છેવટે તો સમાજના નિર્ણયો જ એનું ભવિષ્ય નક્કી કરે છે, એમ ને? તો આ પુસ્તક એક રીતે જોઈએ તો ઐતિહાસિક કેસ સ્ટડીઝ જેવું છે, પણ સાથે સાથે આપણા માટે, આજના સમય માટે એક ચેતવણી જેવું પણ છે.
હા, બિલકુલ. ડાયમંડ જાણે ભૂતકાળના સમાજોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કરે છે એમ કહી શકાય, જેથી પતનના કારણોની પેટર્ન સમજી શકાય. અને આ માટે એમને પેલું 5 પરિબળોનું એક માળખું આપ્યું છે જે કોઈ સમાજના પતનમાં ભાગ ભજવી શકે.
હા, એ 5 પરિબળો કયા છે જરા યાદ કરાવશો?
ચોક્કસ. પહેલું છે માણસો દ્વારા પર્યાવરણને થતું નુકસાન, જેમ કે જંગલો કાપી નાખવા, જમીનનું ધોવાણ વગેરે. બીજું ક્લાઇમેટ ચેન્જ, પછી એ કુદરતી હોય કે માનવસર્જિત. ત્રીજું દુશ્મન પાડોશીઓ, મતલબ કે યુદ્ધ કે સંઘર્ષનો ભય. ચોથું મિત્ર પાડોશીઓનો સહારો ગુમાવવો, જેમ કે વેપાર બંધ થઈ જાય કે મદદ મળતી બંધ થાય. અને પાંચમું, જે ડાયવંડના મતે સૌથી મહત્વનું છે, એ સમાજનો આ બધી સમસ્યાઓ પ્રત્યેનો પ્રતિભાવ, રિસ્પોન્સ કેવો છે. આ પાંચમો પરિબળ જ ઘણીવાર ગેમ ચેન્જર સાબિત થાય છે.
સમજાયું. અને ડાયમંડ ખાલી નિષ્ફળ ગયેલા સમાજોની જ વાત નથી કરતા, એ પણ મહત્વનું છે. એ કમ્પેરેટિવ અપ્રોચ વાપરે છે, સરખામણી કરે છે. ઈસ્ટર આઇલેન્ડ, માયા, ગ્રીનલેન્ડના નોર્સ લોકો, આ બધા જે પડી ભાંગ્યા, એમની સરખામણી એ ન્યૂ ગિનીના હાઇલેન્ડર્સ કે પછી ટોકુગાવા જાપાન જેવા જે સફળ થયા એમની સાથે કરે છે.
બરાબર. અને એનાથી શું સ્પષ્ટ થાય છે કે પડકારો ભલે સરખા હોય, પણ જુદા જુદા સમાજો જુદા જુદા પરિણામ કેમ મેળવે છે? અહીં જ પેલી પસંદગીની વાત આવે છે, માનવીય નિર્ણયોની શક્તિ.
પુસ્તકનું સ્ટ્રક્ચર પણ બહુ લોજિકલ છે. એના મુખ્ય ભાગો પર થોડી નજર કરીએ. શરૂઆત ક્યાંથી થાય છે, તમે કહ્યું એમ?
હા, શરૂઆત બહુ રસપ્રદ છે. ભૂતકાળથી નહીં, પણ સીધા આજના અમેરિકાના મોન્ટેના રાજ્યથી. ડાયમંડ ત્યાંની જે આધુનિક પર્યાવરણીય સમસ્યાઓ છે ને, ખાણકામનો કચરો, પાણીના હક માટેના ઝઘડા, જમીનની ક્વોલિટી બગડવી, જંગલોના મેનેજમેન્ટની સમસ્યાઓ, એનું ચિત્ર આપે છે.
અચ્છા, એટલે એ વાંચીને આપણને લાગે કે આ બધું તો જાણે ઇતિહાસનું પુનરાવર્તન જ છે.
બરાબર. એનો હેતુ એ જ બતાવવાનો છે કે આ પડકારો કંઈ ખાલી ભૂતકાળના કે ગરીબ દેશોના નથી, સમૃદ્ધ અને શક્તિશાળી સમાજો પણ આમાંથી બાકાત નથી. એટલે આજે શરૂઆતનો ભાગ છે એ બાકીના પુસ્તકની ચર્ચા માટે એક મજબૂત બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે.
એ પછી આવે છે બીજો ભાગ, જે પુસ્તકનું હાર્દ કહી શકાય. અહીં ડાયમંડ પેલા પાંચ પરિબળવાળા માળખાનો ઉપયોગ કરીને ભૂતકાળના એવા સમાજોની વાત કરે છે જે પડી ભાંગ્યા. આપણે વારાફરતી થોડા ઉદાહરણો લઈએ. ઈસ્ટર આઇલેન્ડથી શરૂ કરું.
હા, જરૂર. ઈસ્ટર આઇલેન્ડની કહાની તો ખરેખર હચમચાવી દેવી છે. ડાયમંડને ઇકોસાઇડ કહે છે, એટલે કે પર્યાવરણીય આત્મહત્યા. વિચારો, એક નાનકડો દુનિયાથી અલિપ્ત ટાપુ, અને ત્યાંના લોકોએ પેલી મોટી મોટી પથ્થરની મૂર્તિઓ, મોઆઈ, બનાવવા અને ખસેડવા માટે લગભગ આખા ટાપુના જંગલો જ કાપી નાખ્યા.
બાપરે, આ તો અકલ્પનીય લાગે છે. મોટા ઝાડ વગર પછી શું થયું? જમીનનું ધોવાણ થયું હશે ને?
ભયંકર ધોવાણ. ખેતી પડી ભાંગી, ઘણી વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ નાશ પામી, અને સૌથી ખરાબ, હોડીઓ બનાવવા માટે લાકડું જ ન રહ્યું, એટલે માછીમારી બંધ થઈ ગઈ, અને બહારની દુનિયા સાથેનો સંપર્ક પણ તૂટી ગયો.
એટલે ચારે બાજુથી ભીંસાયા.
બરાબર. પરિણામ, સંસાધનો માટે ભીષણ સ્પર્ધા, ભૂખમરો, અંદરોઅંદર લડાઈઓ, અને છેવટે તો નરભક્ષકતા સુધી વાત પહોંચી. એક સમયે જે વિકસિત સંસ્કૃતિ હતી, એણે પોતાના જ પર્યાવરણનો નાશ કરીને પોતાનો જ અંત લાવી દીધો. આનાથી મોટો બોધપાઠ શું હોઈ શકે?
ખરેખર, આગળ ડાયમંડ પિટકેર્ન અને હેન્ડરસન ટાપુઓ અને અમેરિકાની અનાજાજી સંસ્કૃતિની વાત કરે છે. પિટકેર્ન અને હેન્ડરસનનું પતન એમના મુખ્ય વેપારી ભાગીદાર માંગારેવા ટાપુ ના પતન સાથે જોડાયેલું હતું. આ બતાવે છે કે વેપાર અને બહારના કનેક્શન કેટલા જરૂરી છે, ખાસ કરીને નાના સમાજો માટે.
અને અનાજાજી સંસ્કૃતિ, જેમણે પેલા સૂકા રણ જેવા વિસ્તારમાં ભવ્ય પથ્થરના શહેરો બાંધ્યા હતા, એમનું પતન થયું મુખ્યત્વે જંગલો કાપવાને કારણે, લાકડા માટે, અને પછી લાંબા સમય સુધી જે ભયંકર દુકાળ પડ્યો એને કારણે. આ ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણની જે મર્યાદાઓ હોય એને ઓળંગવાનું પરિણામ હતું.
પછી આવે છે માયા સંસ્કૃતિ. માયા તો બહુ જ એડવાન્સ હતા, ખરું ને? પોતાની લિપિ, ગણિત, એસ્ટ્રોનોમી, બધું જ હતું. છતાં એમનો પણ અંત આવ્યો. કેમ? ડાયમંડ કહે છે કે ઘણા બધા પરિબળો ભેગા થયા. વસ્તીનું દબાણ ખૂબ વધી ગયું, એના લીધે જંગલો કપાણા, જમીન ધોવાઈ ગઈ, અને પછી ઉપરથી આવ્યા ભયંકર દુકાળ.
અને આ બધાની વચ્ચે સૌથી દુઃખદ વાત એ હતી કે માયા લોકોના જે રાજાઓ હતા, એમનું ધ્યાન આ મૂળભૂત સમસ્યાઓ હલ કરવાને બદલે એકબીજા સાથે લડવામાં અને મોટા મોટા મંદિરો અને સ્મારકો બનાવવામાં વધારે હતું. જાણે કે જે અસલી પ્રોબ્લેમ હતો એનાથી આંખ આડા કાન કરી રહ્યા હતા.
એટલે કે શાસકોની પ્રાથમિકતાઓ ખોટી જગ્યાએ હતી.
બરાબર. અને એ આખા સમાજને લઈ ડૂબી.
આ બધા ઉદાહરણોમાં મને લાગે છે કે ગ્રીનલેન્ડના નોર્સ વાઇકિંગ લોકોનું ઉદાહરણ કદાચ સૌથી વધુ વિચારવા જેવું છે. ડાયમંડ એમની સરખામણી એ જ બર્ફીલા પ્રદેશમાં રહેતા ઇન્યુઇટ એટલે કે એસ્કિમો લોકો સાથે કરે છે. નોર્સ લોકો યુરોપથી આવ્યા, લગભગ 500 વર્ષ રહ્યા, પણ છેવટે ખતમ થઈ ગયા.
અને કેમ ખતમ થયા? કારણ કે એ લોકો પોતાની યુરોપિયન રીતભાત, ખેતીની પદ્ધતિઓ, જેમ કે ગાયો પાડવી, જે ગ્રીનલેન્ડની નાજુક જમીનને નુકસાન કરતી હતી, અને પોતાનું જે સામાજિક માળખું હતું એને ત્યાંના આર્કટિક વાતાવરણમાં બદલવા તૈયાર જ ન થયા. એમને એમ કે અમે શ્રેષ્ઠ છીએ.
અને એમણે સ્થાનિક ઇન્યુઇટ લોકો પાસેથી કંઈ શીખ્યું પણ નહીં. ઇન્યુઇટ લોકો પાસે તો સીલનો શિકાર કરવાની, કાયક જેવી બોટ વાપરવાની, ઠંડી સામે ટકવાની કેટલી સરસ ટેકનિક હતી, પણ નોર્સ એમને ઉતરતા ઘડતા હતા.
સાચી વાત. પછી જ્યારે લિટલ આઈસ એજ આવી, વાતાવરણ વધુ ઠંડુ થયું, નોર્વે સાથેનો વેપાર કપાઈ ગયો, ત્યારે એમની પાસે ટકી રહેવાનો કોઈ રસ્તો જ ન બચ્યો. ભૂખમરો અને મુશ્કેલીઓ, એમની જે સાંસ્કૃતિક જડતા હતી, બદલાવાની અનિચ્છા હતી, એ જ એમના પતનનું કારણ બની.
જ્યારે બીજી બાજુ ઇન્યુઇટ લોકો, જેઓ પર્યાવરણ સાથે તાલ મિલાવીને જીવતા હતા, એ લોકો એ જ કપરા સમયમાં ટકી ગયા. આ તો ખરેખર ક્લાસિક ઉદાહરણ છે.
હા, આ સ્પષ્ટ બતાવે છે કે સમાજના મૂલ્યો, એની પસંદગીઓ અને બદલાતા સંજોગો સાથે એડજસ્ટ થવાની ક્ષમતા કેટલી નિર્ણાયક છે. પર્યાવરણ કરતાં પણ સમાજનો રિસ્પોન્સ વધુ મહત્વનો છે.
તો આ બધી નિષ્ફળતાની વાતો પછી પુસ્તકનો ત્રીજો ભાગ થોડી રાહત આપે છે. એમાં એવા સમાજોની વાત છે જેઓ સફળ થયા, જેમણે પડકારોનો સામનો કર્યો અને ટકી રહેવાનો રસ્તો શોધી કાઢ્યો.
હા, અહીં ટીકોપિયા, ન્યૂ ગિની અને ટોકુગાવા જાપાનના સરસ ઉદાહરણો છે. ટીકોપિયા પેસિફિકમાં આવેલો એક બહુ જ નાનો ટાપુ છે. ત્યાંના લોકોએ બહુ જ સમજદારીથી બોટમ અપ એપ્રોચ અપનાવ્યો, એટલે કે લોકોએ જાતે જ સમુદાય તરીકે નક્કી કર્યું કે ટાપુના સંસાધનો મર્યાદિત છે, એટલે એમણે વસ્તી નિયંત્રણ અને સંસાધનોના સંભાળપૂર્વક ઉપયોગ માટે કડક નિયમો બનાવ્યા અને બધાએ એનું પાલન કર્યું.
વાહ, એટલે કે સામુદાયિક જવાબદારી. અને ન્યૂ ગિનીના પહાડી લોકો,
એમણે તો હજારો વર્ષોથી પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી બહુ જટિલ પણ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવી છે, જે આજે પણ ચાલે છે. અને પછી આવે છે ટોકુગાવા જાપાનનું ઉદાહરણ. આ ટોપ ડાઉન સફળતાનું ઉદાહરણ છે.
ટોપ ડાઉન એટલે
કે ઉપરથી શાસકો દ્વારા લેવાયેલા પગલાં. 17મી સદીમાં જાપાનમાં જંગલોનો ભયંકર નાશ થઈ રહ્યો હતો લાકડાની અછતથી. ત્યારે ત્યાંના શોગુન એટલે કે લશ્કરી શાસક અને એમના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતા પારખી. એમણે લાકડા કાપવા પર અને વાપર કડક નિયંત્રણો મૂક્યા, જંગલ મેનેજમેન્ટની આખી સિસ્ટમ ઊભી કરી અને મોટા પાયે વૃક્ષો વાવવાનું શરૂ કર્યું.
ઓ, એટલે કે સરકારે પોતે પગલાં લીધા.
હા, એમને રાજકીય ઈચ્છાશક્તિ અને લાંબા ગાળાની વિચારસરણીને કારણે જાપાન એ સંકટમાંથી બહાર આવ્યું અને પોતાના જંગલો બચાવી શક્યું. આ બતાવે છે કે જો મજબૂત નેતૃત્વ અને સાચી નીતિઓ હોય તો મોટા સમાજો પણ પર્યાવરણીય સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. નિષ્ફળતા જ એકમાત્ર રસ્તો નથી.
સમજાયું. પછી ચોથો અને છેલ્લો ભાગ આવે છે, એમાં ડાયમંડ આ ભૂતકાળના પાઠને સીધા આજના વિશ્વ સાથે જોડે છે, ખરું ને?
બરાબર. અહીં એ રવાન્ડા, હૈતી અને ડોમિનિકન રિપબ્લિક, ચીન, ઓસ્ટ્રેલિયા જેવા આધુનિક ઉદાહરણો લે છે અને સમજાવે છે કે આપણે આજે પણ એ જ મૂળભૂત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, કદાચ મોટા સ્કેલ પર.
જેમ કે રવાન્ડામાં 1994માં જે નરસંહાર થયો હતો, ડાયમંડ કહે છે કે એની પાછળ રાજકીય અને વંશીય કારણો તો હતા જ, પણ સાથે સાથે વસ્તીનું ભારે દબાણ અને જમીન જેવા સંસાધનોની અછત પણ એક મોટો ભાગ ભજવી રહી હતી.
શકે એનું આ દુઃખદ ઉદાહરણ છે. બીજું એક બહુ રસપ્રદ ઉદાહરણ હૈતી અને ડોમિનિકન રિપબ્લિકનું છે. બંને દેશો એક જ ટાપુ પર છે, હિસ્પિનોલા, પણ એમની હાલત જુઓ તો જમીન આસમાનનો ફરક છે.
હા, એવું કેમ?
ડોમિનિકન રિપબ્લિકે પ્રમાણમાં પોતાના જંગલો સાચવ્યા છે, જ્યારે હૈતીમાં ભયંકર રીતે જંગલો કપાઈ ગયા છે, અને એની સીધી અસર ત્યાંની ગરીબી અને અસ્થિરતા પર દેખાય છે. આ સીધું બતાવે છે કે સરકારની નીતિઓ કેટલો મોટો ફરક પાડી શકે છે.
અને ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશો, જે આર્થિક રીતે બહુ શક્તિશાળી છે, તેઓ પણ પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પ્રદૂષણ, પાણીની તંગી, જમીનનું ધોવાણ આ બધું એમના વિકાસ માટે પણ મોટો પડકાર છે.
બરાબર. આ ભાગમાં ડાયમંડ એ પણ સમજાવે છે કે સમાજો ઘણીવાર ખરાબ નિર્ણયો શા માટે લે છે. એક કારણ છે પેલું ક્રીપિંગ નોર્માલિટી.
ક્રીપિંગ નોર્માલિટી એ શું છે?
એને આપણે સામાન્ય માનવા લાગીએ, એની ગંભીરતા આપણને સમજાય નહીં. જેમ કે આપણા શહેરમાં ધીરે ધીરે વૃક્ષો ઓછા થતા જાય કે હવાનું પ્રદૂષણ વધતું જાય, આપણે એને સ્વીકારી લઈએ છીએ, જાણે એ નોર્મલ જ હોય.
ઓ, સમજાયું.
આપણે એનાથી ટેવાઈ જઈએ છીએ. બરાબર. બીજું છે લેન્ડસ્કેપ એમ્નેશિયા, એટલે કે આપણે ભૂલી જઈએ કે પહેલાં પર્યાવરણ કેવું હતું. દરેક નવી પેઢી વર્તમાન સ્થિતિને જ બેઝલાઇન માને છે, એટલે જે ઘટાડો થયો છે એનો પૂરો અંદાજ આવતો નથી.
અને પેલો મુદ્દો પણ મહત્વનો છે, ભદ્ર વર્ગના હિતો અને સમાજના હિતો વચ્ચેનો સંઘર્ષ.
હા, જ્યારે જે લોકો સત્તામાં છે અથવા શક્તિશાળી છે તેઓ એવા નિર્ણયો લે જેના ખરાબ પરિણામોથી એ લોકો પોતે બચી શકે એમ હોય, ત્યારે તેઓ ઘણીવાર પોતાના ટૂંકા ગાળાના ફાયદા માટે સમાજને લાંબા ગાળે નુકસાન કરતા નિર્ણયો લઈ લે છે.
આ બધી તો ચિંતાજનક વાતો છે, પણ શું ડાયમંડ કોઈ આશા આપે છે ખરા?
હા, બિલકુલ. અંતમાં એ સાવધ આશાવાદની વાત કરે છે. એ કહે છે કે ભૂતકાળના સમાજો પાસે જે નહોતું તે આપણી પાસે છે. શું? ટેકનોલોજી, ગ્લોબલ કોમ્યુનિકેશન અને સૌથી અગત્યનું, ઇતિહાસમાંથી શીખવાની તક. આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં શું ભૂલો થઈ, એટલે જો આપણે ઈચ્છીએ તો આપણે સફળતાનો રસ્તો પસંદ કરી શકીએ છીએ.
તો આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશાઓ શું તરવી શકાય? કયા કયા કી થીમ્સ છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મુખ્ય સંદેશ એ જ છે કે સમાજનો પ્રતિભાવ, એનું રિસ્પોન્સ, એ જ નિર્ણાયક છે. પર્યાવરણ પડકારો ઊભા કરશે, પણ સમાજ એનો સામનો કેવી રીતે કરે છે એના પર જ બધું નિર્ભર છે. પેલું ગ્રીનલેન્ડ, નોર્સ અને ટોકુગાવા જાપાનનું ઉદાહરણ યાદ કરો.
હા, બરાબર. બીજો મહત્વનો વિષય પેલો ખરાબ નિર્ણયો પાછળનું મનોવિજ્ઞાન, ક્રીપિંગ નોર્માલિટી અને લેન્ડસ્કેપ એમ્નેશિયા. આ આપણને ચેતવે છે કે આપણે આપણી આસપાસ જે ધીમા ફેરફારો થાય છે એના પ્રત્યે વધુ જાગૃત રહેવું જોઈએ.
ત્રીજો મુદ્દો, ભદ્ર વર્ગ અને સમાજના હિતોનો સંઘર્ષ. આ આપણને શાસન વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી કેટલી જરૂરી છે એ વિચારવા પ્રેરે છે. શું નિર્ણયો લેનારા લોકો પરિણામ માટે જવાબદાર છે? આ સવાલ પૂછવો જોઈએ.
ચોથું, પર્યાવરણની નાજુકતા અને એની મર્યાદાઓ સમજવી. વિકાસ જરૂરી છે, પણ એ પર્યાવરણના ભોગે ન થવો જોઈએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ એ હવે ખાલી કહેવાની વાત નથી, પણ લાંબા ગાળે ટકવા માટે જરૂરી છે.
અને છેલ્લે ગ્લોબલાઇઝેશન. આજે દુનિયા જોડાયેલી છે, એટલે સમસ્યાઓ પણ વૈશ્વિક બને છે, જેમ કે ક્લાઇમેટ ચેન્જ. પણ સાથે સાથે ઉકેલો પણ વહેંચી શકાય છે. જ્ઞાન, ટેકનોલોજી, મદદ, આ બધું પણ ગ્લોબલી શેર થઈ શકે છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો કે વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય છે.
હા, જેમ કે એક મુખ્ય વિચાર એવો છે કે સમાજની સફળતા કે નિષ્ફળતા એના પર નિર્ભર કરે છે કે લાંબા ગાળાનું વિચારી શકે છે કે નહીં, અને જરૂર પડીએ પોતાના મૂળભૂત મૂલ્યો બદલવા તૈયાર છે કે નહીં. આ વાત આજે પણ એટલી જ સાચી છે.
અને પેલો સવાલ તો મગજમાં રહી જાય છે, ઈસ્ટર આઇલેન્ડ પર છેલ્લું ઝાડ કાપનાર માણસે શું વિચાર્યું હશે? ડાયમંડ કહે છે, એ કોઈ પાગલ નહોતો, એ પણ એના સમયના સામાજિક દબાણ હેઠળ જ કામ કરતો હતો. આ બતાવે છે કે કેવી રીતે નાના, વ્યક્તિગત રીતે લોજિકલ લાગતા નિર્ણયો ભેગા મળીને મોટી આફત લાવી શકે છે.
અને ભદ્રવર્ગની જવાબદારીવાળો મુદ્દો પણ બહુ સ્ટ્રોંગ છે. જો સત્તાધીશો પોતાના નિર્ણયોના ખરાબ પરિણામોથી પોતાને બચાવી શકે, તો એ સમાજના ભોગે પોતાના ટૂંકા ગાળાના હિતોને સાથે એવું બની શકે છે.
પણ છેલ્લે પેલી આશાની વાત, આપણે ભૂતકાળમાંથી શીખીને સામૂહિક આત્મહત્યા ટાળી શકીએ છીએ. ઇતિહાસનું જ્ઞાન ધરાવતી આપણી પેઢી કદાચ પહેલી છે જે આ ભૂલોમાંથી સભાનપણે શીખી શકે છે, અને આ શીખમાં જ આશા છે. આ બહુ પાવરફુલ સ્ટેટમેન્ટ છે.
તો આ બધી વાતોને આપણે પ્રેક્ટિકલી કેવી રીતે જોઈ શકીએ? રોજબરોજના જીવનમાં આના શું અર્થ થાય?
મને લાગે છે કે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે આપણે આપણી આસપાસની ક્રીપિંગ નોર્મેલિટી માટે વધુ એલર્ટ બની શકીએ. આપણા મહોલ્લામાં, ગામમાં, શહેરમાં શું બદલાઈ રહ્યું છે? શું વૃક્ષો ઓછા થઈ રહ્યા છે? પાણીની તકલીફ વધે છે? હવાની ક્વોલિટી કેવી છે? આના પર ધ્યાન આપવું અને વાત કરવી જરૂરી છે. ટીકોપિયાના લોકોની જેમ આપણે પણ સ્થાનિક સ્તરે ભેગા મળીને કંઈક કરી શકીએ, પાણી બચાવીએ, કચરો ઓછો કરીએ.
બરાબર. અને બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આમાં મોટો સંદેશ છે. જે બિઝનેસ મોડલ પર્યાવરણને નુકસાન પહોંચાડીને ખાલી ટૂંકા ગાળાનો નફો જુએ છે, એ લાંબો સમય નહીં ટકે. સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણું એ હવે ખાલી સારી વાત નથી, પણ સ્માર્ટ બિઝનેસ સ્ટ્રેટેજી છે. રિસોર્સ એફિશિયન્સી, ઓછું પોલ્યુશન, આ બધું ભવિષ્યના સફળ બિઝનેસ માટે જરૂરી બનશે.
અને સરકારો અને પોલિસી મેકર્સ માટે, એમના માટે તો આ પુસ્તક ખજાનો છે. હૈતી અને ડોમિનિકન રિપબ્લિકનું ઉદાહરણ બતાવે છે કે સારી નીતિઓ કેટલો ફરક પાડી શકે છે. ટોકુગાવા જાપાન બતાવે છે કે જો રાજકીય ઈચ્છાશક્તિ હોય તો જંગલો, પાણી, ખેતી, બાયોડાયવર્સિટી આ બધા માટે અસરકારક પગલાં લઈ શકાય છે. પર્યાવરણ વિજ્ઞાનમાં રોકાણ કરવું એ ભવિષ્યમાં રોકાણ કરવા બરાબર છે.
અને ગ્લોબલ લેવલ પર આ પુસ્તક ઇન્ટરનેશનલ કોઓપરેશન એટલે કે આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત પર ભાર મૂકે છે. ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ કોઈ એક દેશ એકલો હલ ન કરી શકે, અને રવાંડા જેવી ઘટનાઓ ચેતવે છે કે પર્યાવરણીય તણાવ રાજકીય અસ્થિરતા અને સંઘર્ષ વધારી શકે છે, જેની અસર સરહદો પાર પણ જઈ શકે છે.
ખરેખર આ પુસ્તક ઘણા બધા સ્તરે વિચારવા મજબૂર કરે છે. અંતે જો મારે એક મુખ્ય શીખ લેવી હોય તો એ છે કે ઇતિહાસ ખાલી રાજા રાણીની વાર્તાઓ નથી, એ પર્યાવરણ અને સમાજ વચ્ચેનો જે જટિલ સંબંધ છે એની પણ કહાણી છે. પર્યાવરણ ખાલી બેકગ્રાઉન્ડ નથી, એ પોતે એક મુખ્ય પાત્ર છે, અને એની સાથેનો આપણો સંબંધ જે આપણી પસંદગીઓથી બને છે એ જ આપણું ભવિષ્ય નક્કી કરે છે.
અને મારા માટે સૌથી મોટો વિચાર એ છે કે આપણે બધા એક રીતે જોઈએ તો એક મોટા ઈસ્ટર આઇલેન્ડ પર જ રહીએ છીએ, આ પૃથ્વી. આ પુસ્તક એક ગંભીર ચેતવણી છે કે આપણે આપણા સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના પર ધ્યાન આપવું જ પડશે. પણ સાથે સાથે એ આશા પણ આપે છે કે પતન અનિવાર્ય નથી. જો આપણે ભૂતકાળમાંથી શીખીએ, સમજી વિચારીને નિર્ણયો લઈએ અને સાથે મળીને કામ કરીએ તો આપણે એક અલગ, વધુ સારું ભવિષ્ય પસંદ કરી શકીએ છીએ. આ પુસ્તકે પસંદગી કરવા માટે જરૂરી સમજ અને પ્રેરણા આપે છે એમ મને લાગે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.